તારીખ 22/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 819
મનનો વચનનો તથા કાયાનો વ્યવસાય ધાર્યે તે કરતા હમણાં વિશેષ ચર્ચા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી, વ્યાપારના કારણે. મન વચન કાયાનો વ્યવસાય એટલે વ્યાપાર ધાર્ય તે કરતા હમણાં વિશેષ ચર્ચા કરે છે. તે જ્ઞાતા ભાવમાં છે એટલે મન વચન કાયાના પરિણામો વર્ત કેવી રીતે વર્તા કરે છે એ જુએ છે, અને એના પરિણામે પત્ર લખવાની ફુરસદ પણ નહીં રહેતી હોય. વ્યવસાયનું બોળા પણ ઈચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મટશે કે નિવૃત્ત થશે. શું કહે છે? વેપારની પ્રવૃત્તિ વધે એમ ઈચ્છતા નહીં હોવા છતાં પણ પ્રવૃત્તિ વધે છે, વેપાર વધતો જાય છે. પોતે ઈચ્છતા નથી કે વેપારનું કામ વધે, છતાં પણ પૂર્વકર્મને હિસાબે વેપાર વધતો જાય છે. સામાન્ય રીતે વેપારી તો વેપાર વધે નહીં છે, પણ એ પોતે અપેક્ષા વૃત્તિમાં નહોતા. નહીંતર વેપારીને તો એવી અપેક્ષા હોય કે જેમ વેપાર વધે તેમ સારું. પણ નહીં ઈચ્છવા છતાં પણ વેપાર વધતો જાય છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે, કેટલાક પ્રકારે એટલે શું, પોતે જે વ્યાપાર વધે ત્યારે પણ અંતર સાવધાની વિશેષ રાખે છે અને આત્મ સ્વરૂપને વિશેષપણે પરિણામ વળગે અંતરમાં એવા પુરુષાર્થમાં આવે છે, પુરુષાર્થમાં આવે છે એ પ્રકારને લઈને તે વ્યવસાય વિદવા યોગ્ય છે. એ પ્રકારે તો એ વ્યવસાય વેદવા યોગ્ય છે, કેમ કે ઉદય આવ્યો છે અને એ ઉદયની સામે ઉદાસીન રહીને, ઉદયની સામે ઉદાસીન રહીને તો ઉદય વેદવા યોગ્ય છે. અપેક્ષાએ અથવા સુખદુઃખની કલ્પનાએ ઉદય વેદવા યોગ્ય નથી, તો એ નવા કર્મબંધનું કારણ થાય. પણ ઉપેક્ષિત ભાવે તો વેદવા યોગ્ય છે કે જેના વેદનથી, એ પ્રકારના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મટે, એટલે ફરીને નવું કર્મ એવું ન બંધાય કે એવો વ્યવસાયનો ઉદય આવે. જો અપેક્ષાપૂર્વક ભોગવે ઉદયને તો ફરીને એવો ઉદય આવે, અથવા રાગે કરીને, મોહે કરીને, દ્વેષે કરીને એવા કોઈ પ્રકારે ઉદયને વેદવામાં અથવા ભોગવવામાં આવે તો ફરીને પાછો એવો ઉદય આવે, એવું જ કર્મ બંધાય. જેમ તે બીમારી આવી તો શરીર પ્રત્યે એની એકત્વ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ અને શરીરના રાગને કારણે હું બીમાર થયો છું ને મારે મારી બીમારી મટાડવી છે એ પ્રકારે, અને જેટલી બીમારી છે એટલું મને દુઃખ છે, એટલી મને પ્રતિકૂળતા છે, એ પ્રકારે બીમારીને ભોગવે એટલે ફરીને એ જ બીમારી થાય. પાછી એ ઉદય મટતો નથી, એ ઉદયની પરંપરા ચાલુ રહે છે. આમ જ જીવનો સંસાર ચાલતો હોય છે સંસારમાં. પણ જ્ઞાની પુરુષ ઉદયમાં ઉદાસીન હોવાથી ઉદયને એવી રીતે વેદે છે કે જેના વેદનથી ફરીને તેનો ઉત્પત્તિ યોગ મટે અથવા નિવૃત્ત થઈ જાય, નાશ પામે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિશ્રસા પરિણામ જેવા પરિણામી શકે નહીં એમ લાગે છે. માટે જે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. શું કહે છે? કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે એટલે હટ કરીને એ વેપારની પ્રવૃત્તિ ન કરવામાં આવે, અટકાવી દેવી છે. મારે નથી વેપાર કરવો, મારે વેપાર નથી કરવો. વેપાર કરવો એ બરાબર નહીં આપણા માટે, મારે નથી કરવો એમ બળવાનપણે નિરોધ કરવામાં આવે એટલે વૃત્તિ દમન કરીને. બીજી રીતે કહીએ તો ઉદયમાં વૃત્તિને દમન કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે એ દમનથી પણ એક જાતનો ક્લેશ થાય છે. જીવને રાગ કરે તો ક્લેશ થાય, દમન કરે તો પણ ક્લેશ થાય. એક સમ્યક પ્રકારે ઉપશમન કરે તો ક્લેશ ન થાય. વૃત્તિને દાબી, પરાણે દાબી, બળાત્કાર કરીને દાબી તો પણ એમાં ક્લેશ થાય છે. એમાં નિરાકુરતા નથી થતી, એમાં પણ આકુરતા થાય. એ લખે છે કર્તૃત્વ બુદ્ધિ એ દ્રઢ થાય અને દમન કરે તો પણ એ ક્યાંય નાશ તો પામતો નથી, ઉપશમન તો થતું નથી, એટલે એને ત્યાં ત્યાં દાબે છે. શું એટલે ત્યાં પણ આકુલતા તો છે. એ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે ને, વિસરસા એટલે કુદરતી સહજપણે જે પરિણમે એને વિસરસા પરિણામ કહે છે. શું આત્મા આત્મા પણ સહજ પરિણામ પામે એવો પરિણામ તો થાય નહીં. એટલે એમ લાગે છે કે આ પોતે કેવી રીતે વિવેક કરે છે. ઉદયને સમ્યક પ્રકારે વેદન કરવો એમાં કયા પ્રકારની જ્ઞાન કળા જ્ઞાનીને હોય છે એ અહીંથી સમજવા જેવું છે. આપણે ચર્ચામાં લઈએ છીએ વાતને કે વૃત્તિના ઘોડાને છૂટો મૂકવો નથી અને વૃત્તિને દબાવવી પણ નથી, પણ વૃત્તિને યથાર્થ પ્રકારે ઉપશમાવવી છે. ઉપશમાવવી છે એટલે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ પ્રકારે રસ ઘટાડવો છે, રસ તોડવો છે, અને જ્ઞાનીની ભૂમિકામાં સમ્યક પ્રકારે એનું ઉપશમન કરવામાં આવે છે. ઉપશમન એ જ એનો સાચો ઉપાય છે. કષાયની ઉપશાંતતા મોક્ષ માર્ગ અભિલાષ. મોક્ષ માર્ગની અભિલાષાપૂર્વક જે કષાય રસ ઘટે તે કહીએ જિજ્ઞાસ. કષાયની ઉપશાંતતા મોક્ષ માર્ગ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા, માત્ર ભવે ખેદ પ્રાણી દયા તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસ એટલે જિજ્ઞાસુપણું, મુમુક્ષુપણું, એને સાચું મુમુક્ષુપણું કહેવામાં આવે છે. એ વર્ણન આત્મસિદ્ધિમાં એમણે કર્યું છે. મુમુક્ષુનું ઉપશમન થવું જોઈએ, રસ યથાર્થ પ્રકારે ઘટવો જોઈએ. યથાર્થ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં ત્યારે ઘટે કે એનું નુકસાન સમજીને આત્મકલ્યાણની ભાવનાપૂર્વક એનો રસ મંદ પડે તો તે યથાર્થ પ્રકાર છે. કોઈ વૃત્તિને દબાવે તો કોઈ યથાર્થ પ્રકાર નથી, તેમ કોઈ વૃત્તિને કોઈ છૂટી મૂકી દે તો પણ તે યથાર્થ પ્રકાર નથી. એટલે જે મુમુક્ષુઓ યથાર્થતામાં આવ્યા નથી એ ભૂલ કરે છે, કાં તો વૃત્તિને દબાવે છે કાં તો વૃત્તિને છૂટી મૂકે છે. બંને રસ્તા ખોટા છે. એટલે જ્યારે જ્યારે ઉદયનો નિષેધ કરવામાં આવે ત્યારે એ વિચારવું ઘટે. આપણે સમજણ શું લાગુ કરી કે વૃત્તિને દબાવી. ભાઈ એમ કહ્યું મહેમાન આવ્યા ત્યારે અણગમો થઈ ગયો, તો અણગમો થયો તો એ અણગમા પાછળ પરિણામ શું કામ કરતા હતા? વૃત્તિનું દમન નહોતું થતું ને એ ખાસ જોવું જોઈએ. પ્રાણી ખેંચી તાણીને તો કઈ નથી કરતા ને એવું. એવી રીતે યથાર્થતામાં હોય તો કામ થાય, નહીતર અયથાર્થપણે કોઈ પણ પરિણામ ચાલે તો એનું ફળ કઈ યથાર્થ તો ન જ આવે. એટલે લખે છે કે કદાચ બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે એટલે હઠથી, તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે એટલે આત્મભાવે વિસરસા પરિણામ એટલે સહજ પરિણામ જેવો પરિણમી શકે નહીં. આત્મભાવે સહેજે પરિણમી શકે નહીં એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય, વ્યવસાયને ઈચ્છતા નથી એટલે આ બાને પણ વેપારને ઈચ્છતા નથી, અહીંયા ઈચ્છાળ નથી પકડતા કે ચાલો વેપાર વધે જ કાંઈ વાંધો નહીં, આપણો ઉદય હોય એ પ્રમાણે થાય ને, તો એ તને ગમે છે અંદર એમ નથી. તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, તે સમ્યક પ્રકારે વેદવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે તો એની નિર્જરા થાય. એ ઉદયની નિર્જરા થાય અને એ વિશેષ સમ્યક લાગે છે, વધારે સાચો લાગે છે. બસ એમને આ પ્રકારે પુરુષાર્થ કર્યો છે. મુખ્યપણે એમનો ઉદય વ્યાપારની પ્રવૃત્તિવાળો રહ્યો છે અને વેપારના કામ એમના માથે ઘણા હતા અને ઘણા કરવા પડતા હતા. એટલો બધો બોજો કામનો આવતો હતો, અસહ્ય બોજો આવતો હતો એમ કહીએ તો ચાલે, સહન ન કરી શકે એવો. કેમ કે એટલા એ પ્રવૃત્તિના રસવાળા નહોતા, એટલે જેને જે કામનો રસ ન હોય એને એ કામ તો કરવું પડે એટલે જરા બોજો લાગે છે, એને તો બોજો લાગે છે. છતાં પણ એમણે સમ્યક પ્રકારે આત્મભાવે રહીને, ભિન્ન ભાવે રહીને, આત્મભાવે રહીને એટલે ભિન્ન ભાવે રહીને, જ્ઞાતા ભાવે રહીને, જ્ઞાતા ભાવના પુરુષાર્થમાં રહીને એ ઉદયની નિર્જરા કરી છે. અને એવું એમણે સતત કામ કર્યું છે, એ જ ધારું કામ કર્યું છે, અને તેથી ઘણી નિર્જરા કરી છે, એકાવતારી પદ પ્રાપ્ત કર્યું છે, એટલી બધી નિર્જરા કરી છે. હવે આ પત્રમાં બહુ સારી વાત લીધી છે. કોઈ પ્રગટ કારણને અવલંબી સમ્યક દર્શનને સમજવું જોઈએ, ઓળખવું જોઈએ, એ મુદ્દા ઉપર આ વાત લખી છે. સર્વજ્ઞને પણ ઓળખવા માટે સમ્યક દર્શનની ઓળખાણ હોવી જોઈએ. મુનિને પણ ઓળખવા માટે સમ્યક દર્શનથી ઓળખાણ હોવી જોઈએ, અને જ્ઞાનીને પણ ઓળખવા માટે એના સમ્યક દર્શનથી ઓળખાણ થવી જોઈએ. કેમ કે મુનિ દશાનો જે સ્વભાવ પરિણમન છે મુનિ દશાનો, એ ઘણું સૂક્ષ્મ છે, અને સર્વજ્ઞ દશાનું જે સ્વભાવ પરિણમન છે તો એથી પણ સૂક્ષ્મ છે. વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્ર દેવ સજીવન મૂર્તિ હોય, પ્રત્યક્ષ બિરાજમાન હોય, તો એ શુક્ર ધ્યાનના છેલ્લા પાયે તેરમા ગુણ સ્થાને શુક્ર ધ્યાને બિરાજમાન છે. શુક્ર ધ્યાનના પરિણામ તો અતિ સૂક્ષ્મ છે. એટલે આત્મ સ્વભાવ છે એ તો સૂક્ષ્મ છે, પણ આત્મ સ્વભાવ નું પરિણમન છે, સ્વાભાવિક પરિણમન છે, એ પણ સૂક્ષ્મ છે, અને ઉપર ઉપરના ગુણ સ્થાને એ વિશેષ સૂક્ષ્મતા ધારણ કરે છે. એટલે એની ઓળખાણ અઘરી થતી જાય છે, એમ વાત છે. તો ઓળખાણ ક્યાંથી થાય? ત્રણ સજીવન મૂર્તિ છે, સર્વજ્ઞ, વિતરાગ પરમાત્મા એક, એક નિગ્રંથ ગુરુ જે મુનિ દશામાં છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને, અને ત્રીજા ગૃહસ્થ દશામાં જ્ઞાની પુરુષ છે. ત્રણેયમાં કોમન ફેક્ટર સમ્યક દર્શન છે. એક ઓળખાય તો ત્રણેય ઓળખાય, એક ઓળખાય તો ત્રણેય ઓળખાય. બાકી સર્વજ્ઞને શુક્લ ધ્યાનથી ઓળખે તો કઈ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે, કેમ કે એને તો ત્યાં શુક્લ ધ્યાન છે ને. મુનિદશા યોગ્ય જે સ્વાભાવિક પરિણમન છે એનાથી જો મુનિને ઓળખે તો એ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે, કેમ કે ત્યાં એ પરિણમન છે. એટલે એકને ઓળખતા ત્રણેયને ઓળખાય ક્યારે? કે ત્રણેયમાં એ કોમન ફેક્ટર હોય ત્યારે. એવી વિચક્ષણતાથી આ વાત એમણે અહીંયા છેડી છે, ઓળખાણથી, ઓળખાણના મુદ્દા ઉપર વાત લીધી છે કે સજીવન મૂર્તિની ઓળખાણ ક્યારે થાય? એ સમ્યક દર્શનની ઓળખાણ હોય ત્યારે. એક સમ્યક દ્રષ્ટિને ઓળખે તો એ મુનિને પણ ઓળખે અને સર્વજ્ઞ વિતરાગને પણ ઓળખે. જો સમ્યક દર્શનને ન ઓળખે તો ત્રણમાંથી એકને ન ઓળખે. જા એવી રીતે એમણે આ વાતને સ્પષ્ટ કરી છે અહીંયા એ પ્રકારને. હવે સમજાશે? જે લખે છે એ હવે સમજાશે, એ વિચાર એ દ્રષ્ટિકોણ રાખશો એટલે સમજાશે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે, અને એમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. વાત અનુભવથી કરે છે. હવે કોઈ પ્રગટ કારણને અવલંબીને, પ્રગટ કારણ શું છે સર્વજ્ઞને ઓળખવાનું? કે સર્વજ્ઞની પ્રતિમા. એ સિવાય બીજું કોઈ પ્રગટ કારણ નથી. સર્વજ્ઞ પ્રતિમા સિવાય કોઈ સર્વજ્ઞને ઓળખવાનું પ્રગટ કારણ નથી. કોઈ સંસ્કારી જીવને જીન પ્રતિમાના દર્શન કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી આગમમાં એવી ઘટનાને બતાવવા માટે જીન પ્રતિમાને ગૌણપણે સમ્યક દર્શનનું નિમિત્ત ગણવામાં આવ્યું છે. એવા સમ્યક દર્શનના બીજા પણ નિમિત્તો છે. નારકીમાં નરકની વેદના નિમિત્ત થાય છે, એને વેદના સંકેત કહે છે. એનું નામ વેદના સંકેત પાડવામાં આવ્યું છે વેદનાના નિમિત્તે થયો માટે. એવા કેટલાક ગૌણ કારણો છે સમ્યક દર્શન માટે. એમાં એક જીન પ્રતિમા કારણ છે. કોઈ પ્રગટ કારણને અવલંબીને એના આધારે, અવલંબીને એટલે એના આધારે એને વિચારીને, એમનું સ્વરૂપ વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષ, અત્યારે તો છે નહીં, પરોક્ષ થઈ ગયા છે. આ પ્રતિમા છે એમાં સજીવન મૂર્તિ નથી. એટલે પરોક્ષ ચાલ્યા આવતા જે સર્વજ્ઞ પુરુષ, તેને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો, કેમ કે ત્યાં કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનથી તો ઓળખવાનો સવાલ નથી. પણ એમનું સમ્યક દર્શન જો ઓળખાય તો તેનું મહત્ફળ છે, એટલે એને સમ્યક દર્શન પ્રગટે અને એનો મોક્ષ પણ થાય છે, એટલો મોટો એનો ફળ છે. અને તેમ ન હોય તો, અને એ રીતે સમ્યક દ્રષ્ટિપણે પણ સર્વજ્ઞની ઓળખાણ ન કરી હોય તો, ન થઈ હોય તો, સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી. પૂન થાય જુદી વાત છે. સર્વજ્ઞને સર્વજ્ઞ કે સર્વજ્ઞ માને અને પૂજા ભક્તિ પણ કરે, પૂન બંધ થાય, બીજું કાંઈ ન થાય. એનું કાંઈ ફળ, આત્મા સંબંધી કાંઈ ફળ નથી એમ અમને અનુભવમાં આવે છે. આ પોતાનો અનુભવની વાત કરી છે. કેવી કેવી વાતો કાઢી છે એમણે, કેવી ચર્ચાઓ કરી છે એમણે. ઓળખાણ સંબંધીની આવી ચર્ચાઓ ક્યાંય જોવા મળે એમ નથી. અને એમનું પોતાનું આ વિષયમાં અનુભવ જ્ઞાન કેટલું ઊંડું હતું એ જો સમજાય ને તો માથું નમી જાય એવું છે. ઊંડું જ્ઞાન છે. કેવી કેવી ઓળખવા માટે વાતો કરે છે. બાકી તો સંપ્રદાયમાં બધા ભગવાનની મૂર્તિ સામે પૂજા કરે જ જાય છે, ભગવાન માનીને જ પૂજા કરે જાય છે, અને એવી બધી અનંત વાર કરી. ઓળખ્યા વગર તો સાચા જીવંત સજીવન જીવંત સ્વામી બેઠા હોય ને તો એ નિષ્ફળ ગયો છે. ઓળખાણના મુદ્દા ઉપર વાત છે. હવે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ જીવંત સ્વામી સામે લીધા, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અને અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યે ફળ નથી. હવે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ શબ્દ લખ્યો છે. પણનો અર્થ એમ છે કે તું એને કેવળ જ્ઞાનીપણે કે વિતરાકપણે જાણે એમાં તો કાંઈ એ તો તારી કોઈ કેપેસિટી છે જ નહીં. હજી ઓળખ તો સમ્યક દ્રષ્ટિપણે ઓળખી શકે તો એમ કહે છે. સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ એટલે એકડો પણ જો તને આવડતો હોય તો હજી જુદી વાત છે. બાકીના આગળના ગણિતની તો કાંઈ તને તારી સાથે ચર્ચા કરવાનો સવાલ જ નથી એમ કહેવું છે. પણ કહીને એમ કહેવું છે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ નથી. આત્માને કલ્યાણ થાય એવું કોઈ ફળ નથી. પરમાર્થથી તેની સેવાને અસેવાથી જીવને કોઈ જાતિ ભેદ થતો નથી. એટલે વાસ્તવિકપણે એ ભગવાનની સેવા કરે કે સેવા ન કરે બધું હરખું જ છે એમ કહે છે. કાંઈ ફેર પડતો નથી. એટલે એની સેવા ભક્તિ કરે તોય ભલે સમોસરણમાં જઈને, ન કરે તોય ભલે, ઓળખે તો જ કામ આવે એમ કહેવું છે. ઓળખાણ સિવાય જે કાંઈ સેવા ભક્તિ પૂજા કાંઈ કરવામાં આવે, વંદન નમસ્કાર સ્તુતિ અભિષેક બધા પૂજાના અંગ છે ને બધા, એ ઓગ સંજ્ઞાએ છે. બધો ઓગ સંજ્ઞાએ છે. તેનું આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. અંતર્મુખતા શબ્દ વાપર્યો હતો. જે કોઈ શબ્દ પ્રયોગ કર્યો છે એ મોસ્ટ એપ્રોપ્રિયેટ છે. સમ્યક દર્શન ઓળખાવવું જોઈએ એમ કહે છે. સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાવવું જોઈએ એમ કહે છે. સમ્યક્ત્વ શું છે એ ઓળખાણનો વિષય થવો જોઈએ એમ કહેવું છે. એમાં શું છે એ ભાષાનો એ વિષય એટલો નથી. સમ્યક્ત્વમ અતિસૂક્ષ્મ સમ્યક્ત્વ ઘણું સૂક્ષ્મ છે. આ પંચાધ્યાયનો શ્લોક છે. સમ્યક્ત્વમ અતિસૂક્ષ્મ ભાષામ અગોચરમ, ભાષાને અગોચર છે. તસ્માત વક્તુમ ચ શ્રોતુમ ચ ન અધિકારી વિધિક્રમાત, માટે એને કોઈ કહેવાને સાંભળવામાં વિધિપૂર્વક કોઈ કહેવા, વિધિપૂર્વક એટલે ડાયરેક્ટ કોઈ કહેવા કે કહેવા યોગ્ય નથી. તો પછી કહેવા યોગ્ય નથી તો સાંભળવા યોગ્ય નથી તો આપોઆપ થઈ જાય છે. કોઈમાં તો સર્વજ્ઞ પણ આવી ગયા, દિવ્ય ધ્વનિ આવી ગઈ. કોઈમાં એકલા છદ્મસ્ત ન રહ્યા, સર્વજ્ઞ પણ આવી ગયા. એ કહી શકવા યોગ્ય નથી પણ જ્ઞાન એનું પ્રમાણ છે. માપવું સારી રીતે ચોક્કસપણે યથાર્થપણે માપવું તે પ્રમાણ, માણ એટલે માપવું, પ્રમાણ એટલે સારી રીતે ચોક્કસપણે માપવું. જે મપાય, માપવાનો જે વિષય જે મપાય તે પ્રમેય માપે તે પ્રમાણ. એ પ્રમાણ પ્રમેય અને પ્રમાતા અને જે આત્મા માપે તે પ્રમાતા. જેમ જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા, જાણનાર તે જ્ઞાન, જણાય તે જ્ઞેય, જાણનાર આત્મા તે જ્ઞાતા, એવી રીતે ધ્યાન દેને ધ્યાતા. શબ્દની જે વ્યાકરણ ગ્રામેટિકલ સિસ્ટમ છે એક જ પ્રકારની છે, તો દ્રષ્ટાંત જુદા જુદા દીધા. પ્રમાણ પ્રમેય પ્રમાતા, જ્ઞાન ને જ્ઞાતા, ધ્યાન ધ્યેય ધ્યાતા. ધ્યાનની ક્રિયા, એનો વિષય તો ધ્યેય, અને ધ્યાન કરનાર તે ધ્યાતા. તો શું કે છે, એકવાર સમ્યક તો તે શું છે એનો આર્ટિકલ ફરીને વાંચજો, જિજ્ઞાસાની દ્રષ્ટિએ. કેમ કે સીધું તો કહેવાય એવું છે એને, એ પંચાધ્યાય ત્યારે સ્પષ્ટ કરીને એક સૂત્ર બાંધ્યું. સમ્યક તો મતિ સૂક્ષ્મ છે, પંચાધ્યાય છે, આવું તો જોઈએ. બીજો ભાગ આપજો, ઉત્તરાર્ધ. સમ્યક્તમ વસ્તુતઃ સૂક્ષ્મમ અસ્તિ વાચામ અગોચરમ તસ્માત વક્તુમ ચ શ્રુતુમ ચ નો અધિકારી વિધિ પ્રમાથ. કેટલા શબ્દો પડ્યા છે. વાસ્તવમાં સમ્યક તો સૂક્ષ્મ છે અને વચનોથી અગોચર છે, તેથી કોઈ પણ જીવ, કોઈ પણ જીવમાં સર્વજ્ઞ આવી ગયા, તેથી કોઈ પણ જીવ તેને વિધિપૂર્વક કહેવા તથા સાંભળવાનો અધિકારી નથી. ભાવાર્થ, સમ્યક્ત્વ આત્માનું એક ગુણ છે તથા તે સૂક્ષ્મ અને વચનોથી અગોચર છે, તેથી કોઈ પણ પુરુષ તેના સ્વરૂપને કથન કરવા કરવામાં અથવા સાંભળવામાં અધિકારી નથી. કારણ કે વચનગોચર પદાર્થ જ કહી સાંભળી શકાય છે, પણ વચનોથી અગોચર પદાર્થના વિષયમાં વક્તાપણું કે શ્રોતાપણું ઘટી શકતું નથી. હવે એમાં શું છે, સર્વથા કહી શકાય એવું નથી. જો સર્વથા કહી શકાય એવું નથી, એમ તેમ સર્વથા ન કહી શકાય એવું પણ નથી, એમ નીકળે છે. એમાં સર્વથા કહી શકાય એવું નથી, એનો અર્થ કે સર્વથા ન કહી શકાય એવું પણ નથી, એમ એમાંથી નીકળે છે. એમ કેમ કે જો સર્વથા કહી શકાય એવું ન જ હોય તો સમ્યક્ત્વ એવું નામ પણ ન હોત. સમ્યક્ત્વ એવું નામ આવ્યું, એટલું તો કથન કર્યું કે ન કર્યું, માટે એટલું તો કહી શકાય છે. અને જ્ઞાનમાં તો પૂરેપૂરું આવી શકે છે, પોતાનું સમ્યક્ત્વ પણ પોતાના જ્ઞાનમાં આવી શકે છે અને બીજાનું સમ્યક્ત્વ પણ પોતાના જ્ઞાનમાં આવી શકે છે, બે રીતે આવી શકે છે. એટલે જ્ઞાનનો તો નિષેધ છે જ નહીં, ભાષાનો કથનચિત નિષેધ છે. બહુભાગ અવક્તવ્ય હોવાથી વચનોગોચર કહેવાય છે, પણ સર્વથા વચનોગોચર હોય તો સમ્યક્ત એવું નામ ન હોત. આત્માના એવા અનંતા ગુણો છે કે જે સર્વથા વચનોગોચર છે, એના નામ કોઈ નામે જ છે નહીં, કોઈ એ નામ જાણતું નથી, કોઈ એ નામ કહી શકે નથી, કહી શકે તો કહેતા નથી. કેટલા ગુણ છે એવા? અનંતા. માટે શાસ્ત્રમાં એના નામ નથી. એટલું આવે છે કે આત્મામાં અનંતા ગુણ છે, પણ કોઈ નામ એના વચન ગોચર જ નથી, એ સર્વથા વચન ગોચર નથી. એટલા બધા સૂક્ષ્મ છે, સર્વથા વચન ગોચર નથી. સૂક્ષ્મતા તો બહુ છે સ્વભાવને. જેમ કે જ્ઞાન છે, એમાં વેદન છે, એની શક્તિ જુદી છે. એમાં જે નિર્મળતા લઈને સ્વચ્છતા લઈને જે પ્રતિબિંબ પડે છે એની સ્વચ્છત્વ શક્તિ જુદી છે, એની જ્ઞાતા પણ શક્તિ જુદી છે, જ્ઞાન શક્તિ જુદી છે. આપણે એમ કહીએ કે જ્ઞાન વેદન ગોચર છે અને નિર્મળ જ્ઞાન વિચાર વેદન ગોચર છે, આપણે તે જ્ઞાનને નિર્મળ ને વેદન બે વિશેષણ લગાડ્યું, પણ સ્વચ્છત્વ નામની શક્તિ જુદી જ છે 47 શક્તિમાં. અને જે વેદન છે એ પ્રકાશ શક્તિ એનું નામ છે, તેનું જેનું પરિણમન વેદન છે. વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, એ પ્રકાશ શક્તિ છે એનું નામ. એ પ્રકાશે છે, એનાથી શું પ્રકાશે છે કે એની હયાતિ પ્રકાશે છે, એની મોજૂદગી પ્રકાશે છે, એના અસ્તિત્વને પ્રકાશે છે. એ સ્વસંવેદનથી પ્રકાશે છે. નામનું કામ તો જાણવું એટલું જ છે. એ જ્ઞાનનું વર્ણન કરે એમાં કેટલી શક્તિનું રૂપ હોય છે એ બધું આવી જાય છે. તો વિશે ઝીણો બહુ છે, સૂક્ષ્મ બહુ છે. એને તો હાઉ ઊંધો અર્થ કર્યો હતો, છળ પકડી દે આગાથાનો, આગાથાનો છળ પકડી દો. એમાં શું થયું કે સુધીકૃતિ ભગવાનની સ્થાપનાનો વિરોધ ઉઠ્યો આખા દિગંબર સમાજમાં. એમાં ઘણા વિદ્વાનોએ વિરોધ કર્યો. અમે એક નાથુરામદેવ શાસ્ત્રી કરીને ઇન્દોરના પ્રતિષ્ઠાચાર્ય છે મોટા, એટલે આપણે ત્યાં ઘણી વાર આવી ગયા છે. ગુરુદેવના જે શરૂઆતના મંદિરોની પ્રતિષ્ઠા થઈ એમાં નાથુરામદેવ શાસ્ત્રી આવતા હતા, અને એ ઓથેન્ટિક ગણાય, પ્રતિષ્ઠાચાર્ય તરીકે ઇન્દોરમાં વિદ્વાન માણસ છે. પછી વૃદ્ધાવસ્થા થઈ ગઈ એટલે પછી બીજા આવતા હતા, સમગોરૈયા આપણે આવ્યા હતા. વિદ્વાનો વિરુદ્ધમાં લખાય ત્યાં લોકો જૈન પથ પ્રદર્શકમાં છાપતા હતા. જો ફલાણા વિદ્વાન આમ લખે છે માટે આ ન કરવું જોઈએ, ફલાણા વિદ્વાન આમ લખે છે માટે આ ન કરવું જોઈએ, એમાં ગાથા ટાંકી દે. એમાં ગુરુદેવનો વિરોધ કર્યો હતો. છાપવા વાળા ભૂલી ગયા કે ગુરુદેવ નો વિરોધ આપણે છાપીએ છીએ. એમ લખ્યું હતું કે કાનજી સ્વામી ચંપાબેન ને સમ્યક દ્રષ્ટિ કહે છે પણ આ વાત શાસ્ત્ર વિરુદ્ધ છે, એમ કરીને ગુરુદેવને ખોટા પાડ્યા હતા. એને આ જયપુરમાં જયપુર પ્રદર્શકે છાપ્યું હતું. બ્લન્ડર મિસ્ટેક કેટલી બધી કરી છે વિરોધ કરવા ખાતર, કેમ કે સમ્યક તો ભાષામાં ગોચરમ છે. માટે કાંજી સ્વામી એમ કહેતા હોય કે ચંપાબેનને સમ્યક દર્શન છે તો એ આગમ વિરુદ્ધ વાત છે. એટલે આ ભણા માણસ ભાષામાં ગોચર છે, જ્ઞાન ગોચર નથી. એમના જ્ઞાનમાં સમ્યક દર્શન આવ્યું છે. ચંપાબેનનું સમ્યક દર્શન કાંજી સ્વામીના જ્ઞાનમાં આવ્યું છે. જ્ઞાનમાં અગોચર છે એવું ગાથામાં નથી લીખું, ક્યાંય ભાષાનો અગોચર છે એમ લીખું છે, વાચામાં ગોચર એમ લીખું છે, જ્ઞાનમાં ગોચર એમ નથી લીખું. પણ ઓલો એ વિરોધ લખ્યો ને, આને વિરોધ થાય છે. આ બધા આપણામાં ને આપણામાં બધું આવું ચાલે છે. વાસીદા માં સાંભેલું જાય એવું છે. વાસીદા સમજે હંદવારી કાઢે ને, હંદવારી કાઢે એમાં હોય તો હોય જાય પણ સાંભેલું બી જાય, 4 ફૂટનું 4.5 ફૂટનું. હે હા એવું થયું. શું કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખે ન ઓળખે તો એનું આત્મ પ્રતિફળ નથી. સેવા કરો કે ન કરો, પૂજા સેવા એટલે પૂજા, પૂજા કરો કે ન કરો, સરખું જ છે તમારા માટે, રોગ સંજ્ઞા વાળા માટે. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. આ જ્ઞાનીનો અભિપ્રાય છે એ ઓગ સંજ્ઞાને સફળ પણ એ જ્ઞાનીએ સ્વીકારી નથી એમ પોતે જાણે છે, એમ જણાય છે એટલે એમ પોતે જાણે છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો ઉપરથી એમ પ્રગટ જણાય છે. વર્તમાનો એટલે વર્તતા સંયોગો અને પરિસ્થિતિઓ ઉપરથી એમ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષ્મ અથવા કળિયુગ છે, ચોખ્ખું દેખાય એવી વાત છે અત્યારે. તે કાળચક્રના પરાવર્તનમાં દ્રવિક્ષેત્ર કાળ ભાવ આવે છે ને, એમાં કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષ્મ કાળ પૂર્વે આવી ગયા છે, તથા આવો દુષ્મ કાળ કોઈક જ વખત આવે છે, હુંડાવ સર્પિણી છે. જૈની જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોરા, એમ જૈની જૈન પ્રતિમા કે નિંદક હુંડાવ સર્પિણી જોરા. જાણી જ્ઞાની ચૂપ રહીએ જગ મેં જીના થોડા, દોનો દોલતરામજી નું પદ છે. કેમ કે એ લોકોની સંખ્યા ઘણી હોય છે, વિરોધ ચાલનારાની સંખ્યા ઘણી મોટી હોય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતી પૂજા નામે આશ્ચર્યવાળો મૂંડ પીટ ધીટ એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્ય રૂપે તીર્થંકર આદિ કે ગીણ્યો છે, એ વાત અમને બહુ કરીને અનુભવમાં આવે છે અને સાક્ષાત એમ જાણે ભાસે છે. ને શું કે છે, એ લોકોએ એક વાત લખી છે, એ બરાબર છે, પણ એ વાત લખી છે બરાબર છે એમાં એ પાછા આવી જાય. અસંયતી પૂજા, અસંયતી પૂજા એટલે શું, ભાવલિંગ ન પ્રગટ્યું હોય એને સાધુ તરીકે પૂજે માને, એ અસંયતીની પૂજા છે. એ મૂળ વાત પાસે શ્વેતાંબર શાસ્ત્રમાં રહે છે, પણ એ મૂળ વાત છે અને એ તો અષ્ટપાહુડમાં કુંકુંદાચાર્ય પણ લીધી છે, અસંજણમ ન વંદેહી કરીને ગાથા લીધી છે, 33મી ગાથા દર્શન પાવડમાં છેલ્લે. આ તો વસ્ત્રવાળાનો સવાલ નથી, દ્રવ્યલિંગી હોય તો અસંયમી કીધા છે, ત્યાં તો કુંકુંદાચાર્ય દ્રવ્યલિંગી ને અસંયમી કીધા છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, અનાર્ય નથી પણ અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે એટલે ત્યાં રહેવું પડે છે, ત્યાં સ્થિતિ છે એટલે ત્યાં રહેવાનું બન્યું છે. પ્રસંગ દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંગના પણ એ ગણવા ઘટે છે. શું દ્રવ્ય ત્યાં સ્થિતિ છે, પ્રસંગ દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંગના પણ એ ઘટો ગણવા ઘટે છે. એટલે ભલે ધર્મની અંદર જૈન ધર્મને આ ને તે ને 24 તીર્થંકરોને 6 દ્રવ્યને 9 તત્વને બધું હોય તો પણ એ બધું લોકસંગના એ ચાલે છે બધું. હુંડાવ સ્વરૂપીની હુંડક, હુંડક એટલે બહુ ખરાબ, બેડોળ, કદરૂપો, કદરૂપો હુંડક સંસ્થાન આવે છે ને, કદરૂપ સંસ્થાન આકાર એમ હુંડાવ સર્પિણી કાળ, હુંડ એટલે કદરૂપ, હીન હીન હુંડ એટલે ખરાબ. દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવના આલંબન વિના એટલે બહારના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે, જેમ આત્મા પણ આત્મા ભજાય તેમ ભજે છે. અમારો આત્મા તો આત્મા પણ ભજે છે. કાળ ને દ્રવક્ષેત્ર કાળ ભાવ જોઈએ તો કાંઈ આધાર લેવા જેવું આમાં કાંઈ છે ને, કાંઈ ઠેકાણો નથી કોઈનો, અને બીજો શો ઉપાય, એનો ઉપાય પણ બીજો શું, આત્મા પોતાનું આત્મા પણ એ કામ કરી લઈએ બસ. બાકી તો બહાર જોવા જઈએ તો કાંઈ સંસારને અને અહીંયા આત્માના ભાવને કોઈ મળતી પાણ આવે એવું નથી, એક પાણી મળતી આવે એવું નથી.